આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનના પ્રવાસ બાદ ઇથોપિયા પહોંચ્યા. પ્રધાનમંત્રીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ જોર્ડનના દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી. રાજ્યસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા આજે પૂર્ણ થઈ. ઉત્તરપ્રદેશમાં બસ અકસ્માતમાં 13ના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. અને દુબઈમાં રમાયેલા એશિયા કપ ક્રિકેટમાં 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં મલેશિયાને હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથોપિયાના 2 દિવસના પ્રવાસે પાટનગર અદિસ અબાબા પહોંચ્યા છે. તેઓ ઇથોપિયાના પ્રધાનમંત્રી ડોક્ટર એબી અહેમદ સાથે દ્વિપક્ષીય સંબંધ અંગે ચર્ચા કરશે. શ્રી મોદી આવતીકાલે ઇથોપિયાના સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધશે. પ્રધાનમંત્રી મોદીનો ઇથોપિયાનો આ પહેલો પ્રવાસ છે. આ પ્રવાસ દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવાની બંને દેશની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. ઇથોપિયા વિકાસશીલ દેશમાં ભારતનો વિશ્વાસપાત્ર ભાગીદાર છે. બંને પક્ષના સંવાદમાં ખેતી, ખાણકામ, ડિજિટલ માળખાગત સુવિધા, સોલાર ગઠબંધન અને સાયબર સુરક્ષા પર ખાસ કરીને વાતચીત થશે. આ પહેલા શ્રી મોદી 2 દિવસ જોર્ડનના પ્રવાસી હતા. તેમણે અમ્માનમાં જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય ઇબ્ન અલ હુસેન સાથે વ્યાપક સંવાદ કર્યો અને બંને દેશના ઉદ્યોગ પ્રમુખના વેપાર મંચને સંબોધિત કર્યું. દરમિયાન અનેક કરારને અંતિમ સ્વરૂપ અપાયું અને આર્થિક સહકાર વધારવાના ઉપાય પર વિચાર વિમર્શ કરાયો. પ્રધાનમંત્રીએ જોર્ડનની કંપનીઓને ભારતની સાથે ભાગીદારી અને તેના ગ્રાહક બજારનો લાભ ઉઠાવવા આમંત્રણ આપ્યું.
हम दोनों देश फिनटेक, हेल्थटेक, एग्रीटेक ऐसे अनेक सेक्टर्स में अपने स्टार्टअप्स को डायरेक्टली कनेक्ट कर सकते हैं, एक शेयर्ड इकोसिस्टम बना सकते हैं जो हम आइडियाज को कैपिटल से और इनोवेशन को स्केल से कनेक्ट कर सकते हैं. आज हेल्थ केयर सिर्फ एक सेक्टर नहीं है बल्कि एक स्ट्रेटेजिक प्रायोरिटी है. जॉर्डन में भारतीय कंपनियां मेडिसिन बनाए, મેડિકલ ડિવાઇસ બનાએ, ઇસે જોર્ડન કે લોકો કો તો ફાયદા હોગા હી. વેસ્ટ એશિયા ઓર આફ્રિકા કે લિયે ભી જોર્ડન એક રિલાયબલ હબ બન સકતા હૈ.
શ્રી મોદીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ જોર્ડનના દ્રઢ સંકલ્પની પણ પ્રશંસા કરી.
The two leaders exchange views. दोनों नेताओं ने आपसी हित के द्विपक्षीय और क्षेत्रीय मुद्दों पर विचारों का आदान प्रदान किया. जॉर्डन के नेतृत्व ने आतंकवाद के खिलाफ भारत की लड़ाई में अपना समर्थन व्यक्त किया और आतंकवाद के सभी रूपों और अभिव्यक्तियों की निंदा की. प्रधानमंत्री ने कट्टरता विरोधी प्रयासों में अग्रणी योगदान और इस्लामिक जगत में संयम की आवाज के रूप में जॉर्डन के शाह की भूमिका की सराहना की. दोनों नेताओं ने दोनों देशों के बीच संबंधों को और गहरा करने के तरीकों पर भी
રાજ્યસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા આજે પૂર્ણ થઈ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે કહ્યું, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમનો ઉપયોગ ચૂંટણીમાં પહેલા પણ થયો છે અને તેની સાથે ચેડા થઈ શકે છે તેવો કોઈ પુરાવો નથી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ઈવીએમમાં કોઈપણ ગેરરીતિ સાબિત કરવા ખુલ્લો પડકાર આપ્યો હતો પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. શ્રી પટેલે મતદાનના અધિકારને લોકો, દેશ અને લોકશાહીની શક્તિ ગણાવી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ડેરિક ઓબ્રાયને એસઆઈઆર અંગે કેટલાક આક્ષેપ કર્યા હતા. ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે એસઆઈઆર ચૂંટણી પંચના બંધારણીય સત્તાઓ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે સમયાંતરે મતદાર યાદીમાં સુધારો અને સુધારણા કરવાની જવાબદારી પંચની છે. શ્રી નડ્ડાએ ચૂંટણી પંચ અને સર્વોચ્ચ અદાલત જેવી બંધારણીય સંસ્થાઓને દેશની લોકશાહીના સ્તંભ ગણાવ્યા. તેમના સંબોધન બાદ ચર્ચા પૂર્ણ થઈ. બહુજન સમાજ પાર્ટીના રામજી, શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક સભ્યોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. પશ્ચિમ બંગાળમાં વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા બાદ મતદાર યાદીનો મુસદ્દો જાહેર કરાયો. એસઆઈઆરના પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 7,66,37,529 મતદારોને સામેલ કરાયા છે. તેમાંથી 7,08,16,616 મતદારોને એટલે કે 92.4% ગણતરી પત્રકનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. એસઆઈઆર પ્રક્રિયામાં 58,00,000થી વધુ ગેરહાજર, સ્થળાંતર થયેલા, મૃતક અને નકલી મતદારોના નામ હટાવાયા છે. વર્ષ 2002ની મતદાર યાદીના 31,38,374 મતદારોને આ પ્રક્રિયામાં સામેલ કરાયા ન હતા. આ મતદારોને સુનાવણી માટે બોલાવાશે. આજથી શરૂ થયેલી આ સુનાવણી 7 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી 2026 રોજ પ્રકાશિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે લોકસભામાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ખરડો 2025 રજૂ કર્યો. આ ખરડો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ 2005નું સ્થાન લેશે. ખરડો વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને અનુરૂપ એક આધુનિક બંધારણીય માળખું સ્થાપિત કરશે. ખરડા અંતર્ગત દરેક ગ્રામીણ પરિવારના સ્વેચ્છાએ અકુશળ શારીરિક શ્રમ કરનારા પુખ્ત વયના વ્યક્તિને 125 દિવસનો રોજગાર સુનિશ્ચિત કરાશે. ખરડો રજૂ કરતા શ્રી ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબોના ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. તેમણે કહ્યું કે આ ખરડા અંતર્ગત 1,51,000 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિમંત્રીએ કહ્યું કે ખરડાથી ગામડાઓનો વ્યાપક વિકાસ સુનિશ્ચિત થશે અને આત્મનિર્ભર તથા વિકસિત ગ્રામીણ ક્ષેત્રોના નિર્માણમાં મદદ મળશે. લોકસભામાં આજે સબકા બીમા સબકી રક્ષા બીમા અધિનિયમ સુધારા ખરડો 2025 અંગે ચર્ચા શરૂ થઈ. આ વિધેયકના માધ્યમથી બીમા અધિનિયમ 1938, ભારતીય જીવન બીમા નિગમ અધિનિયમ 1956 અને બીમા નિયમનકારી તથા વિકાસ સત્તા અધિનિયમ 1999માં સુધારાની જોગવાઈ છે. ગૃહમાં આ ખરડો રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ ખરડો સારી નિયમનકારી દેખરેખ, પાલનમાં સરળતા અને બીમા મધ્યસ્થો દ્વારા અવિરત સેવાઓ સુનિશ્ચિત કરવાની જોગવાઈ કરે છે. ઉત્તરપ્રદેશના મથુરામાં આજે સવારે 4 વાગ્યાની આસપાસ અનેક બસ એકબીજા સાથે અથડાતા 13 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મથુરાના બળદેવ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર સર્જાયેલા અકસ્માતમાં બસ અથડાવાને કારણે વાહનોમાં ભીષણ આગ પણ લાગી હતી. ગાઢ ધુમ્મસને કારણે દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ અને તંત્રએ તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધર્યું. વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્લોક કુમારે જણાવ્યું કે આ દુર્ઘટના વખતે મોટાભાગના પ્રવાસી ઊંઘમાં હતા. હાલ ઇજાગ્રસ્તોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી આદિત્યનાથે તમામ સંસ્થાઓ અને અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકોના નજીકના પરિવારજનને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ગોવા પોલીસે ગોવા નાઇટક્લબ આગ દુર્ઘટનાના ફરાર આરોપી સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને દિલ્હી લવાતા તેમની ધરપકડ કરી છે. આ બંને બર્ચ બાય રોમિયો લેન આગ દુર્ઘટના બાદ તાત્કાલિક થાઇલેન્ડ ફરાર થયા હતા. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે નવી દિલ્હીમાં આયુષ પર સંસદીય પરામર્શ સમિતિની બીજી બેઠકની અધ્યક્ષતા કરી. દરમિયાન શ્રી જાદવે ઔષધીય વાવેતરની ભૂમિકા પર ભાર આપતા કહ્યું, આ ખેડૂતોના સશક્તિકરણ અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવાનું મહત્વનું માધ્યમ છે. એશિયા કપ ક્રિકેટ ACC માં 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચ્યું છે. દુબઈના ધ સેવન સ્ટેડિયમમાં ભારતે આજે અંતિમ લીગ મુકાબલામાં મલેશિયાને 315 રનથી હરાવ્યું. પહેલી બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 408 રન બનાવ્યા હતા, જ્યારે મલેશિયાની સમગ્ર ટીમ 33મી ઓવરમાં માત્ર 93 રનમાં જ આઉટ થઈ ગઈ. ત્યારબાદ અભિજ્ઞાન કુંડુને 200 રન કરવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાતા, જ્યારે ભારત તરફથી વેદાંત ત્રિવેદીએ 90 અને વૈભવ સૂર્યવંશીએ 50 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનના પ્રવાસ બાદ ઇથોપિયા પહોંચ્યા. પ્રધાનમંત્રીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ જોર્ડનના દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી. રાજ્યસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા આજે પૂર્ણ થઈ. ઉત્તરપ્રદેશમાં બસ અકસ્માતમાં 13ના મોત, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. અને દુબઈમાં રમાયેલા એશિયા કપ ક્રિકેટમાં 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં મલેશિયાને હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.